महादेव्या कोक्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 247 मुंबई वैशाख पद आठम रविवार 1947 अपनो स्वाध्याय चालू छे। जे रस जगत नु जीवन छे ते रस नो अनुभव थवा पछी हरि प्रत्ये अतिशय लय थाय छे अने तेनु परिणाम एम आवशे के ज्यां जेवे रूपे इच्छीए छीए तेवे रूपे हरि आवशे एवो भविष्यकाळ ईश्वर इच्छा ने लीधे लख्यो छे। अमे अमारो अंतरंग विचार लखी शकवाने अतिशय अशक्त थई गया छीए जेथी समागम ने इच्छीए छीए पण ईश्वर इच्छा हजू तेम करवामां असम्मत लागे छे जेथी वियोगे वर्तीए छे। ते पूर्ण स्वरूप हरिमा परम जेनी भक्ति छे एवो कोई पण पुरुष हाल नथी देखातो तेनु शु कारण हशे। તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે? ક્વચિત તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંત ગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? એ માટે આપ જે લાગે તે લખશો। બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? એનું જો કંઈ કારણ સમજાતું હોય તો લખશો। પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે અને જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે। હરિ પ્રત્યેની અતિશય લય જાગી છે અને જાગી છે ત્યારે જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી જગતનું જીવન એ તો બ્રહ્મરસ છે। બ્રહ્મરસની પ્રાપ્તિ માટે જ બધા યોગીઓ મુનિઓ જોગીઓ જોગ જપે છે, યોગીઓ ધ્યાન કરે છે, તપસ્વીઓ તપ કરે છે બ્રહ્મરસની પ્રાપ્તિ માટે। કારણ કે એ એવો અખંડ સુધારસનો રસ છે કે જેની પ્રાપ્તિ પછી પરિતૃપ્તતા વર્તતી હોવાને કારણે જગતમાંથી કંઈ મેળવવાની ઈચ્છા રહેતી નથી અને જેની બધી ઈચ્છાનો સમાપ્ત થઈ ગઈ છે તેને આ જગતની અંદર હવે શું બાકી રહે? લેવાનું દેવાનું કશું જ રહેતું નથી તો પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ કેમ રહે? મોહભાવનો સંપૂર્ણ ક્ષય ક્યારે થાય? કે જ્યારે જગતમાંથી કશું જ લેવાનું નથી, હું સ્વયં પૂર્ણ છું, મારી તૃપ્તતા મારી પરિતૃપ્તતા મારામાં જ છે, આવી જ્યારે અનુભૂતિ થાય અનુભવ થાય ત્યારે પછી જગત પાસેથી કંઈ ન લેવાનું હોવાને કારણે જગતના કયા પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોય? પર પ્રત્યેની આસક્તિ એને મોહ બુદ્ધિ કહેવાય છે। આ મોહભાવ નાશ થાય ત્યારે જ જ્ઞાન ભાવ પ્રગટે છે। ત્યાં સુધી જ્ઞાનને આવરણ રહ્યા કરે છે। તો મોહભાવ નાશ ક્યારે થાય? જો પરિતૃપ્ત આપણે આપણામાં થઈએ તો। આપણે આપણામાં પરિતૃપ્ત થવા માટે આ જ્ઞાની કહે છે કે જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે, હવે તો અમને અમારા પ્રત્યે જ શુદ્ધ સ્વભાવ હરિ કહેતા, શુદ્ધ સ્વભાવ, શુદ્ધ આત્મતત્વ, ચૈતન્ય તત્વ એના પ્રત્યે અતિશય લય થાય છે અને પરિણામ એ આવશે કે જેવી રૂપે ઈચ્છીએ છીએ તેવી રૂપે હરિ આવશે. અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ગયા છીએ જેથી સમાગમને ઈચ્છીએ છીએ, પણ ઈશ્વર ઈચ્છા હજુ તેમ કરવામાં અસંમત લાગે છે જેથી વિયોગે જ વર્તીએ છીએ. સ્થિતિ એવી બને છે અંતરની ક્યારેક કે અંતરંગનો વિચાર લખી શકાતો નથી. કૃપાળુદેવ લખે છે કે લખ્યું લખાતું નથી, કથ્યું કથાતું નથી. અંતરંગની અંદર જે અદ્ભુત વિચાર ચાલે છે એ વિચાર તો એટલો બધો દિવ્ય છે, એટલો બધો દિવ્ય વિચાર છે, બ્રહ્મનો વિચાર છે. આ વિચારને વાણી કઈ આપવી, ભાષા કઈ આપવી, કેવી રીતે આપવી, જે વિચાર કરો તે અપૂર્ણ જ લાગે. એનું એક્સપ્રેશન, એની અભિવ્યક્તિ કેવી રીતે કેવી, જે કંઈ કહો તેમાં શબ્દો ઓછા જ પડે, શબ્દ પાંગળા જ લાગે, ભાષા પાંગળી બની જાય, વાણી લૂલી બની જાય. આવું વચનાતીત જ્યારે અનુભૂતિ થાય ત્યારે જ્ઞાનીઓ પણ વાત કરી શકે બહુ તો, અને સમાગમને ઈચ્છે સમાગમની અંદર ઘણું કહેવાય જાય, ન બોલીએ તો પણ કહેવાય જાય. શું કામ સમાગમને ઈચ્છે છે? સમાગમને ઈચ્છે ને શું કઈ કેવું છે? સમાગમથી સમજાઈ જાય.
તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા પાંગી રે, મેં તો લોકલાજ નિકુટે સર્વે ત્યાગી.
કેટલીક પરિસ્થિતિ જીવનની એવી હોય છે, આંતરિક પરિસ્થિતિ એવી હોય છે કે એ સ્થિતિને ગમે તે રીતે આપણે બાહ્ય એનું અભિવ્યક્તિ કરવા જઈએ તો થઈ શકે નહીં. માત્ર પ્રત્યક્ષ સમાગમથી જ એ ભાવ વ્યક્ત થાય. કોઈ વડીલને મળવા જવું હોય, કોઈના પ્રત્યે અતિશય પ્રેમ ભક્તિ આવ્યા હોય તો શબ્દથી શું કહીએ? માત્ર એમના દર્શન કરીએ, માત્ર એમને મળીએ અને ઓહ, આંખો મળે, પ્રત્યક્ષ સમાગમ થાય, એમાં તો એટલું આદાન પ્રદાન થાય છે કે જગતનું તમામ સાહિત્ય ફિક્કું લાગે. એમ કોઈ સંત, કોઈ જ્ઞાની, કોઈ સત્પુરુષ, કોઈ મુમુક્ષુ જો દ્રષ્ટિ હોય તો એને મળીએ. કૃપાળુ દેવ જેવા આવા પરમ જ્ઞાની પુરુષ જેને બ્રહ્મરસનો અનુભવ થયો છે એ પણ કહે છે કે અમારો વિચાર લખી શકવા માટે અમે અશક્ત છીએ, માટે સમાગમને ઈચ્છીએ છીએ. કોના સમાગમને? સ્વભાગ જેવા. કારણ શું કે કૃપાળુ દેવને કોણ ઝીલી શકે? તમે સમાગમને ઈચ્છો છો તો તમે ક્યાં યાન વગડામાં બેઠા છો? તમે અરણ્યમાં છો? તમે કોઈ પર્વતની ગુફામાં બેઠા છો? તમે સમાગમને ઈચ્છો તો તમારી આજુબાજુ મુંબઈમાં તો માણા માણા ને માણા જ છે, ક્યાં તૂટો છે કોઈનો? મુંબઈની ભીડ વચ્ચે પણ સમાગમ નથી. માત્ર માણસનું હોવું એટલું જ પૂરતું નથી. ઝીલનારો જોઈએ, આપનારો જોઈએ. જે પ્રકારની પરસ્પરની વૃત્તિનું એકમેકને જેને કહે ને વેવ લેન્થ, આપણે ટીવી અથવા રેડિયો શરૂ કરીએ ત્યારે મોજા તો બધાય છે, 24 ચેનલ આવતી હોય કે 124 ચેનલ આવતી હોય, એ બધાના વેવ્સ ફ્રીક્વન્સી એ આપણા રૂમમાં છે કે નહીં? તો કેટલી ચેનલ આપણે ત્યાં આવે, જેટલી ઝીલી શકાય એટલી, જેટલી ઝીલી ન શકાય એટલી તો આવે નહીં ને, આવે નહીં એટલે નથી એમ માની લેવાનું, છે તો ખરી જ પણ ઝીલાતી નથી. કેમ? ફ્રીક્વન્સીનો મેળ નથી, વેવલેન્થ મેળ નથી. એમ આધ્યાત્મિક તરંગો ચૈતન્યની લહેરી ઉઠતી હોય છે જ્ઞાની પુરુષની, અને મુંબઈની અંદર એને એમ લાગે છે કે આ કોઈ ઝીલાતું નથી. એટલે કે છે, એવું કોણ છે કે જેની પાસે જઈને અમે આ અમારી વાત કહીએ, કેની પાસે જઈને બેસીએ, પોષણ પામીએ વાતનું? સૌભાગ્યની અવસ્થા, પરમ કૃપાળુ દેવની અવસ્થા. આવો એને સુયોગ, સત સમાગમનો યોગ એ આ પ્રકારનો યોગ છે. જ્યારે ઉત્કૃષ્ટ પ્રકારની ચેતના ઉભયની અંદર વર્તતી હોય ત્યારે આ વાત ઝીલાય છે. માત્ર માણસ હોવા, પેઢીમાં માણસો હશે, નોકરો હશે, ભાગીદારો હશે, આજુબાજુમાં હશે. મુંબઈમાં તો એટલા એટલા નજીક નજીકમાં છીએ કે આમ ડોકો કાઢીએ તો 25 માણા દેખાય, અને એમાં ભૂલેશ્વરમાં માણસને ક્યાં ગોતવા પડે. એમાં તો અમે સમાગમને ઈચ્છીએ છીએ કારણ કે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અશક્ત થઈ ગયા છીએ. આ સમાગમ સંતનો જોઈએ, આ સમાગમ આવી પ્રકારના મુમુક્ષુઓનો જોઈએ જેમને તીવ્ર મુમુક્ષુતા છે. આપણી વાતને પકડે એવો માણસ કોઈ આપણને મળે તો આપણે હળવા થઈએ ને. આપણી વાત ઉપર કોઈ હસે તો એની પાસે આપણે હળવા થઈ શકીએ ખરા? આપણો દુઃખ છે ગમે તે પ્રકારનું છે, નાનું મોટું સંસારનું, આપણને જે લાગ્યું હોય આપણું દુઃખ, બીજું શું આપણને મુશ્કેલી લાગે, આપણે મૂંઝાતા હોય. હવે મૂંઝાવાની વાત કે આપણને એમ થાય કે કોકને કહીએ, કોઈની પાસે જઈને આપણે વાત કહીએ, અને જો એમાંથી કંઈ દિલાસો મળે, સાંત્વના મળે, માર્ગદર્શન મળે, સધિયારો મળે, હમદર્દી મળે, સહાનુભૂતિ મળે તો બરોબર છે. પણ એવો ઝીલનારો ન હોય, કોઈક બેવકૂફ ભેગો થયો હોય અને આપણે આપણા રોદણા ગાઈએ, આપણી વાત કહીએ અને ઉલટાનો આપણી હાંસી કરે, આપણી મસ્કરી કરે, તો એને સમાગમ કહેવાય? એમાં દુઃખની અંદર તો ઉમેરો થાય, વધારો થાય. એટલે અહીંયા સમાગમ કેવો કરવો જોઈએ? મુમુક્ષુએ પણ કેવો સમાગમ કરવો, સંતોએ કેવો સમાગમ કરવો? સત સમાગમ એટલે શું? કૃપાળુ દેવ સત્સંગની વ્યાખ્યામાં લખે છે કે સમાન જેની વૃત્તિ છે, સમાન જેનું લક્ષ્ય છે, જેની વિચારધારા સમાન છે, એ પથના પ્રવાસી હોય એ સમાન છે. આવો સમાગમ આપણને ઉપયોગી થાય. જેને અધવચે ભાગી જવાનું હોય, જેનું લક્ષ્ય બીજું હોય, એવાનો સમાગમ આપણને શું ઉપકારી થાય? લાંબી યાત્રા છે આપણી, આપણે ગાડીમાં બેઠા અને આપણે બેઠા એટલે આજુબાજુનો કોઈ ઓળખી હતા ને કે વાહ બહુ સરસ, લ્યો રાજકોટથી બેઠા ને આપણે જવું સમય શિખર, અને ઓલાને પૂછીએ ઓહો તમે આવી ગયા, બહુ સારું, બહુ આનંદ આવશે. ઓલો કે હું તો હમણાં વાંકાને ઉતરી જવાનો. હવે જેને વાંકાને ઉતરી જવું છે એનો સમાગમ આપણને શું કામનો? અહીંયા આપણે બધા મોક્ષના લક્ષ્ય બેઠા છીએ, આત્માની મુક્તિના લક્ષ્ય બેઠા. જો અધવચ્ચે ઉતરી જવાનું હોય તો આ કોઈનો સમાગમ આપણને ઉપકારી થાય એમ નથી, કારણ કે આ તો હમણાં ઉતરી જશે, આનું ઠેકાણું નહીં. જો સારું સ્ટેશન આવે અને ભજીયા ખાવા મળે તો આ રોકાઈ જાય કે બીજી ગાડીમાં આવશો, કેવું ઉતાવળ છે. કેમ કે આને કઈ ઉતાવળ નથી, લક્ષ્ય પહોંચવાની ઉતાવળ નથી. આ લાલચ અને પ્રલોભન, આને તો કોઈક રસ્તામાં કે હાલો મારા ઘરે તો અમદાવાદ ઉતરી જાય, આનું કે ઠેકાણું છે, એવા સમાગમ ન કહેવાય. એક લક્ષ્યથી પ્રેરિત હોય એવા લક્ષ્ય પ્રાપ્ત પુરુષનો જેને સધિયારો હોય પાછો, કારણ કે પુરુષ એવો સજદો છે કે જે પૂર્ણ અવસ્થાએ પહોંચ્યો છે, એટલે લક્ષ્ય પણ અધૂરાનો નથી. એટલે જ્ઞાની પુરુષ કહે છે કોઈ દી અધૂરિયાના લક્ષ્ય પરમાર્થ માર્ગની યાત્રામાં જવું નહીં. કોઈ દી એમાં આપણું ક્યાંય જે અધવચ્ચે રોકાઈ ગયો, કંઈક લબ્ધિ મળી ગઈ, કંઈક સિદ્ધિ મળી ગઈ, કંઈક આનંદ થઈ ગયો, રોકાઈ ગયો, પતી ગયો, ઇતિશ્રી કરીને એને તો પરમાર્થ નામનું માનું નામું માંડી વળ્યું, વાત પૂરી થઈ ગઈ. આવા અધૂરિયાના સાથથી કોઈ દી પરમાર્થની યાત્રા કરવી. જેને પૂર્ણની પ્રાપ્તિ થઈ છે, પૂર્ણની, એવો પ્રાપ્તો અને આપતો પરમાર્થ માર્ગમાં જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય એવો, જેના વચન ઉપર વિશ્વાસ મૂકી શકાય એવો છે કે આના વચનનો સહારો લીધો હોય તો પૂર્ણતા સિવાય કંઈ પાછું ઓછું મળશે નહીં. આ સત્સંગ આવા લોકો જ્યારે ભેગા થાય, સમાન વિચારવાળા, સમાન લક્ષ્યવાળા, સમાન વૃત્તિવાળા, એને કહેવાય સમાગમ. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, સતની પ્રાપ્તિનું જ લક્ષ્ય જેને છે, એવા સત્પુરુષના વચનના આધારે જ જેની સાધના છે અને સત્પુરુષની મુદ્રામાં જ જેની સુરતા છે. મારી સુરતા, જેની સુરતા સાંભળ્યાને સાથ વદે વેદ વાણી રે, એની સુરતા, એની ચિત્તની વૃત્તિ એ સત્પુરુષમાં સ્થિર થઈ ગઈ છે, પૂર્ણતાની અંદર સ્થિર થઈ છે. એ પૂર્ણ પુરુષના, આપતો અને પ્રાપ્ત પુરુષના વચનની અંદરનો જેણે માર્ગનો આધાર લીધો છે. અને આવા લોકો કે જે માર્ગની અંદર આ પ્રકારે ચાલે છે, એનું જે ભેગા થાય છે, અહો સત્સમાગમ, આવા લોકોનો સમાગમ, એકત્ર થવું, મળવું, એને જ્ઞાનીઓ સત્સમાગમ કહે છે. કારણ કે આ સતની પ્રાપ્તિ માટે એકત્ર થયેલા લોકો છે, મતની પુષ્ટિ માટે નથી, પણ સતની પ્રાપ્તિ માટે છે. અમે સત્સમાગમને ઈચ્છીએ છીએ, પણ ઈશ્વર ઈચ્છા હજુ તેમ કરવામાં અસંમત લાગે છે, જેથી વિયોગે જ વર્તીએ છીએ, ભેગું થતું નથી. કેવી દુર્લભતા તો જુઓ, સત્સમાગમની દુર્લભતા. પરમ કૃપાળુ દેવ જેવો આવો વૈરાગી નિર્ગ્રંથ પુરુષ અને સામે સ્વભાવ જેવો પરમ જિજ્ઞાસુ, મેળ નથી પડતો. આ સંસારનું સ્વરૂપ તો જુઓ, સત્પુરુષ સાથેનો મેળ થવો બહુ આગળ છે. કેટલા કેટલા મહત મહત પુણ્યના યોગ જોઈ અંતરાયો આવ્યા જ કરે છે. એટલે ઈશ્વર ઈચ્છા નથી, એટલે કર્મનું અંતરાય બળ હજુ ઘણું છે. કોણ નડે છે આમાં? પૂર્વના અંતરાયો એવા વ્યવહાર કર્મ ઉદયમાં આવે છે કે અમને આવા સમાગમની સમીપ જવા માટેની પણ અનુકૂળતા થતી નથી. ઈચ્છાનો અભાવ છે, ઈચ્છાનો અભાવ નથી, તો શેની મજબૂરી છે? પૂર્વકર્મની. પૂર્વે નિબંધન કરેલું જે કર્મ છે, વ્યવહાર એવો ઉદયમાં આવે છે, અંતરંગની આવી ઈચ્છા હોવા છતાં પણ એ સત્સમાગમની પ્રાપ્તિ શક્ય બનતી નથી. તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો, તેનું શું કારણ હશે? કાળનું સ્વરૂપ કેવું છે? તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો, તેનું શું કારણ હશે? આ પૂર્ણ સ્વરૂપ હરિમાં જેની પરમ ભક્તિ છે, એવો પુરુષ હાલ દેખાતો નથી. મુશ્કેલી છે. અપૂર્ણ વાળા તો ઢગલા મન છે, કોઈ હિસાબ નથી. પણ પૂર્ણના લક્ષ્ય સાથે સાધનામાં જોડાયેલા છે એવા બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એવો કોઈ પણ પુરુષ. 246માં કૃપાળુ દેવે આગલા પત્રમાં કહ્યું હતું, પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય લાગી રહી છે, એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાયે શૂન્યવત થયું છે. ભારત ક્ષેત્ર પ્રાયે શૂન્યવત થયું છે. સેનાથી શૂન્યવત છે ભારતમાં? તો કે એવા પુરુષ નથી. પણ એની જનસંખ્યા તો ઘણી છે, 80 કરોડ છે, તોય શૂન્યવત છે. કેવો પુરુષ નથી મળતો? તો કે પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય છે. આવા પુરુષની લય લગાવવા વાળા, પૂર્ણતાના લક્ષ્ય જેની સાધના હોય, પૂર્ણતાના લક્ષ્ય જેના અધ્યાત્મના મંડાણ હોય, જો પૂર્ણતાનો લક્ષ્ય ન આવે તો પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. કારણ જ્યાં પૂર્ણતાનો અભાવ છે ત્યાં અનેક પ્રકારની મતિકલ્પનાઓ કામ કર્યા જ કરે છે, અનેક પ્રકારનું. મન એટલું બધું ત્યાં કામ કરે છે કે જેની આપણે હિસાબ ન કરી શકીએ. આ સૌભાગભાઈ ડુંગરસિંહભાઈને કૃપાળુદેવે વારંવાર કહ્યું કે મનથી કરેલો નિશ્ચય આખરી માનસો નહીં, પૂર્ણતામાં જરાક ચૂકી જાય એટલે મનની અંદર અટવાઈ જાય અને કોઈ પણ વસ્તુની કોઈ સ્થિતિની કોઈ પરિસ્થિતિને આખરી માનીને ચાલે. તમે માનો છો એનાથી પણ આ તત્વ કોઈ ઓર છે, કોઈ ઓર ગહન છે, એની ઊંડાઈ ને એની ઊંચાઈ કોઈ ઓર છે. ઇતિશ્રી માનોમાં આ પૂરું નથી, અધૂરું છે, રોકાઈ જશું, ભ્રાંતિ થશે, પરમાર્થના નામે ભ્રાંતિ થશે. એટલે લખ્યું કે સુધાની ધારા પછી પણ ઘણા દર્શન અમને થયા છે. તમે સમજો, કંઈક સમજો. પોકારી પોકારીને જ્ઞાની તો પોકાર કરે કે ક્યાંય અધૂરપમાં અટવાઈ ન જવાય. પરમાર્થ માર્ગના યાત્રિકોની મોટામાં મોટી મુસીબત હોય, ધ ગ્રેટેસ્ટ પિટફોલ એ હોય અધૂરપમાં અટવાઈ જવાય. જરાક વિશેષ આપણે જોઈએ એટલે અહોભાવમાં અટવાઈ જવાય. વાત પૂરી કરી નહી, પૂર્ણ વિતરાગનો લક્ષ્યથી જરા પણ ઓછું નહીં. આવી દ્રઢ શ્રદ્ધા, આવો નિશ્ચય અને આવો આશ્રય, આ જ આશ્રય આપણા જીવનું કલ્યાણ કરી શકે. બીજો આશ્રય નહીં, બીજો નિશ્ચય નહીં. બીજો નિશ્ચય પરિભ્રમણનું કારણ થાય. 600 વાણીમાં કહ્યું, જેને વિશે જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન વર્તે છે એવા પુરુષનો આશ્રય જ જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે, કારણ કે તે જ યથાસંભવ ઉપાય છે. બીજું જ્ઞાન નહીં, લબ્ધિનું જ્ઞાન નહીં, ચમત્કારનું જ્ઞાન નહીં, યોગની કોઈ સિદ્ધિ કહેવાતી નહીં. સમજો સમજો કૃપાળુદેવ કેટલી. અને 9-9 વર્ષ સુધીના પ્રયત્ન પછી સૌભાગભાઈને અને ડુંગરસિંહભાઈને આવા યોગના પ્રખર અભ્યાસીને એ આત્મદર્શન કરાવે છે. એની ભૂમિકા તો કેટલી બધી ઊંચી હતી, પણ આ પુરુષે પણ એટલી ધીરજથી કામ લીધું છે. જગતના જીવનની બહુ મુશ્કેલી છે. સાધનામાં સ્થિરતા રહેવી, યોગનું સ્થૈર્ય અને ધૈર્ય બહુ કપરું કામ છે. હાલતા ફસાઈ જાય, હાલતા ફંટાઈ જાય, ડેવિએશન ઇટ્સ વેરી ડેન્જર ઓન હાઈવે. ડાયવર્ઝન આવી જાય, ખ્યાલ ન આવે, ટૂંકો રસ્તો મળી જાય. જીવ ઇતિશ્રી માની લે અટકતો ન હોય ત્યાં માર્ગ, ઇટ ઇઝ એ ડેડ એન્ડ. માર્ગ તો ઘણો આગળ છે, અથવા રસ્તો રિપેર થતો તો આગળ ખીણ આવી જાય. ખીણ આવી એટલે પાટિયું મૂક્યું, ડેડ એન્ડ એટલે આપણે પહોંચી નથી ગયા, ભૂલા પડ્યા છે. પાછા વળો, માર્ગ બીજો હોવો જોઈએ, પૂર્ણ મંઝિલ તરફ જતો હોવો જોઈએ. પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો, તેનું શું કારણ હશે? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી, તેનું શું કારણ હશે? કેવી વાત મૂકે છે. તેમ એક તો પૂર્ણ પુરુષનો લક્ષ્ય નથી, એમાં પરમ ભક્તિ એવો પુરુષ પણ જોવામાં આવતો નથી. અને પછી કહે છે કે તેમ અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી, તેનું શું કારણ હશે? તીવ્ર મુમુક્ષુતા, ક્ષણે ક્ષણે તે મોક્ષ માર્ગમાં પરમ પ્રેમે પ્રવર્તવું એને તીવ્ર મુમુક્ષુતા કહે છે. જગતની મોહાશક્તિથી મૂંઝાય અને મોક્ષને વિશે યત્ન કરે તે મુમુક્ષુતા, પણ ક્ષણે ક્ષણે તે મોક્ષ માર્ગમાં પરમ પ્રેમે પ્રવર્તવું તે તીવ્ર મુમુક્ષુતા. 254 આવા પુરુષ મળતો નથી કે છે. અતિ તીવ્ર શબ્દ મૂક્યો છે અહીંયા તો, અતિ તીવ્ર એ તો ન મળે પણ તીવ્ર પણ નથી. અને પછી લખે કે ક્યાંક ક્યાંક મુમુક્ષુ દેખાય છે, ક્વચિત ક્વચિત મુમુક્ષુના. કોઈ સત્પુરુષનો યોગ તો દુર્લભ જ થઈ ગયો છે, પણ ક્યાંક ક્યાંક વળી મુમુક્ષુ દેખાય છે, તેનું શું કારણ હશે? અને કદાચિત સાહેબ અમે આટલી બધી મોક્ષની કામના કરીએ છીએ, અમારું ક્યાંય કારણ કોઈ ક્લાસ, ક્યાંય અમારી ગણતરી, ક્યાંય અમારું લેખું, કદાચિત ક્વચિત તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંત ગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? સમજ્યો, તીવ્ર મુમુક્ષુતા હોય કદાચ ક્યાંક દેખવા મળે કે મોક્ષની ઘણી લગ્ન લાગી છે, પણ એવા પુરુષને પણ ત્યાં પણ અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? એને લક્ષ કેનો જોઈએ? અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ. જો અહીંયા પૂર્ણ વિતરાગની જ વાત છે, આ વિતરાગ માર્ગ છે, અહીંયા એથી ઓછું કાંઈ ચાલે નહીં. એ બધા જ પગથિયા છે અને પગથિયે કોઈ દી રોકાવું નહીં, પગથિયાને કોઈ દી લક્ષ રાખવું. બહુ સ્પષ્ટ તીવ્ર ક્વચિત મુમુક્ષુતા, તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? આ સૌભાગભાઈને સંકેત કરે છે કે તીવ્ર મુમુક્ષુતા જીવનમાં ઉત્પન્ન થાય પણ લક્ષ કેનો જોઈએ મોક્ષ પ્રાપ્તિ માટે? અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ જોઈએ. અનંત ગુણ ગંભીર શબ્દ કેમ મૂક્યો? એક બે ગુણની વાત નથી, લૌકિક ગુણની વાત નથી, સાંસારિક ગુણની વાત નથી. કદાચ એવા બે ચાર આવા અતિશયોક્તિ જેવા ગુણ દેખાય, કદાચ કોઈ શક્તિ દેખાય, એવી કોઈ શક્તિની વાત નથી. જીવ ક્યાંય ભૂલથાપ ન ખાય. અનંત ગુણ જ્ઞાન, અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર. આ અનંત ગુણ કેના હોય? આ ચૈતન્ય રૂપી જે પદાર્થ છે, જે સત નામનું તત્વ છે, જે આત્મા છે, જેને બ્રહ્મ કહે છે, આ જે છે એ અનંત ગુણથી યુક્ત છે. આ દ્રવ્ય, ચેતન દ્રવ્ય, આત્મદ્રવ્ય, આપણા શરીરની અંદર રહેલું આપણું પોતાનું અસ્તિત્વ, આપણું પોતાનું હું પણ, જે ત્રિકાળ છે, આપણા જન્મ પહેલા પણ જે હતું, અત્યારે જે વિદ્યમાન છે અને આ દેહ વિનેશ્વર થયા પછી પણ જે હશે, અનંતકાળથી જેનું પરિભ્રમણ ચાલુ છે અને બધી જ પરિસ્થિતિનો જે જાણકાર છે, જે જાણનાર છે, એ પોતાની બાલ્ય અવસ્થાને જાણે છે, પોતાની યુવા અવસ્થાને જાણે છે, પોતાની કુમાર અવસ્થાને જાણે છે, પોતાની જરા અવસ્થાને જાણે છે, પોતાના મૃત્યુને પણ જાણે છે અને મૃત્યુ પછીના જીવનને પણ જાણે છે. આવું જેને વિશે બાળાદી વય ત્રણેયનું જ્ઞાન એકને થાય, આવો જે એક અંદર બેઠો છે, આ દેહ જાણતો નથી, દેહ ન જાણે તેહ ને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આ દેહની તાકાત નથી પોતાની ઉત્પત્તિને જાણે, આ શરીરની તાકાત નથી પોતાના મૃત્યુને જાણે. જીવ કહી શકે કે પતી ગયું, હવે આ દેહ મારો છૂટવાનો છે, તો દેહથી પર છે એ જાણે ને કે દેહ છૂટવાનો છે, કે દેહ પોતે જાણે કે દેહથી હું છૂટવાનો છું? તેથી જુદા વિના થાય ને કેમે ભાન, એનાથી જુદો ન હોય તો એને ઉત્પત્તિ અને લયનું ભાન થાય નહીં. તો આ આત્મા ચૈતન્ય જો પોતાના નિજ સ્વભાવની અંદર હોય તો એ જાણી શકે છે કે બસ હવે આનું આયુષ્ય પૂરું થાય છે, કર્મનો બંધ હવે છૂટી જવાનો છે. ખૂબ સમજીએ તો એ અંદર અનંત ગુણ એવું દ્રવ્ય, એનો જ્ઞાનાવતાર, આવું જ્ઞાન, આવું પ્રત્યક્ષ જેને પ્રગટ્યું છે, જ્ઞાનના અવતાર સ્વરૂપ છે. કૃપાળુદેવે 216માં લખ્યું ને, પેલા કબીરપંથીને, ધર્મજના ખંભાતના મમુક્ષુઓને ધર્મજ જવાનું કહ્યું અને કહ્યું કે જાઓ એમના દર્શન કરજો અને કહે તો કહેજો કે જ્ઞાનાવતારે અમને મોકલ્યા છે. દેહ છતાં તેઓ વિતરાગ છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. આવું જ્ઞાનાવતાર 18 વાર શબ્દ પ્રયોગ પોતાના માટે ત્યાં કર્યો છે 22 વર્ષની ઉંમરે. જ્ઞાનાવતાર કારણ કે અજ્ઞાનપણ તો આ દેહ ધારણ કર્યો ત્યારથી. પૂર્વનો દેહ પણ જ્ઞાનવાળો છે, વર્તમાન દેહ પણ જ્ઞાનયુક્ત છે અને આવતો દેહ જ્ઞાનથી પરિપૂર્ણ છે. કારણ કે એ તો સ્વરૂપ સ્વદેશ જવાનો દેહ છે, એક અજ્ઞાની દેહ હશે. આજનો દેહ પણ જ્ઞાનયુક્ત છે, અમે જ્ઞાનાવતાર છીએ. અને પૂર્વનો એવો દેહ એ પણ 284માં કહે છે જ્ઞાનયુક્ત છે. આવી દેહની પરંપરા, જ્ઞાનની પરંપરા. આવો કે છે કે અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ્ય કેમ જોવામાં આવ્યો નહીં હોય? તીર્થંકર બધા જન્મજાત 3 જ્ઞાન યુક્ત હોય છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. ત્રણેય જ્ઞાનથી યુક્ત તીર્થંકર જન્મે છે ત્યારે જ્ઞાન સહિત જન્મે છે, અજ્ઞાન અવસ્થામાં એમનો પ્રાદુર્ભાવ થતો નથી. આ જ્ઞાનાવતાર છે. આ બધા અનંત ગુણ જ્ઞાન ગંભીર છે, અનંત ગુણ ગંભીર છે. સમય સમય અનંત ગુણ વિશિષ્ટ એવો આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. આવા પુરુષ આ વિતરાગ માર્ગનું આપણું લક્ષ્ય આ છે. જૈન માર્ગમાં, જૈન દર્શનમાં આત્માની સાધના, પરમાત્મા પામવાની, એ પરમાત્માના લક્ષ્ય જ જાય, પૂર્ણ પરમાત્માના લક્ષ્ય જ થાય. એ પરમાત્મા સિવાય કશું નહીં, પરમાત્મા સિવાય કશું નહીં. એ જ્ઞાનાવતાર હોવો જોઈએ, એ પૂર્ણ જ્ઞાન એવું હોવું જોઈએ. કેવું જ્ઞાન હોવું જોઈએ? તો કે જન્મ જરા મરણાદિનો નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેના વિશે વર્તે છે તેવા પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિથી નિવૃત્ત કરી શકે. કારણ કે તે જ યથાસંભવ ઉપાય છે, દેર ઇઝ નો અધર પોસિબલ વે. જ્ઞાન જ્ઞાનમાં ફરક છે, શાસ્ત્રનું જ્ઞાન, વાણીનું જ્ઞાન, ઉપદેશનું જ્ઞાન, આ બધી વાતને બાજુ ઉપર ગૌણ કરીએ. બધું જ છે, બધાની મહત્તા કરીએ, આગળ વધીએ, પણ લક્ષ્યથી ચૂકીએ નહીં, લક્ષ્યથી ચૂકીએ નહીં, શ્રદ્ધાને બદલીએ નહીં, આશ્રય છોડીએ નહીં, નિશ્ચયને કોઈ હિસાબે બદલીએ નહીં. કે આજ નહીં તો કાલ, આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં, ચાહે તો લાખ વર્ષે, જીવને માર્ગની પ્રાપ્તિ પૂર્ણ પુરુષના લક્ષ્યથી જ થવાની છે. પૂર્ણ વિતરાગના લક્ષ્ય વિના આ જીવની મુક્તિ નથી. જેદી એવો આશ્રય બંધાશે, જેદી એવો નિશ્ચય થશે, આ નિશ્ચય અને આશ્રય અબૂધ અને અશક્ત લોકો પણ એના કારણે તરી ગયા છે. પરમ કૃપાળુ દેવે પત્ર લખ્યું છે કે અબૂધ અને અશક્ત લોકો એ પણ એ આશ્રયના બળથી તરી ગયા છે અને ડાયા છે ને એ ડૂબી જશે. વધારે આપણું ડાપણ એ બુદ્ધિના વિપર્યાસનું જોર ચાલતું હોય છે, આપણને ખ્યાલ નથી, નહીં ચાલે. આમાં લૌકિક જે છે એ કઈ કાટલા તોલા ચાલશે નહીં, માપદંડ જુદા જ છે. પરમાત્મા પરમાર્થના માર્ગની અંદરના માપદંડ જુદા છે. સ્પષ્ટ લક્ષ્ય બંધાવવું જોઈએ આ પુરુષના વચનોથી. આ વસ્તુ વધારે ને વધારે સ્પષ્ટ, જેટલી જેટલી પ્રમાણમાં વચનામૃત વંચાશે, એનો વિચારણા થશે, તેટલા તેટલા પ્રમાણમાં આ લક્ષ્યની અધિકાધિક સ્પષ્ટતા થશે. બાકી જરાય નીચે ઉતર્યા તો મરી ગયા. આ ગણિત ચડતી ભાંજણીનું છે, ઉતરતી ભાંજણીનું ગણિત આ નથી, અને ઉતરતી ભાંજણીના પંથે જવા જેવું નથી. બહુ મહત્પુણ્યના યોગથી આપણે આ ચડતી ભાંજણીમાં અહીં સુધી કૃપાળુ દેવ સુધી પહોંચ્યા છીએ, પૂર્ણ વિતરાગ સુધી પહોંચવું છે. અનંતા તીર્થંકરોનો માર્ગ લેવાનો છે, હવે નીચે ઉતરવાનો નથી. વાત પૂરી થઈ ગઈ. 2500 વર્ષ સુધીમાં અનેક નીચેના લોકોને પકડી લીધા, ફરીથી લુપ્ત થયેલો સનાતન એવો માર્ગ પકડવો પડશે. સનાતન પુરુષની નિશ્રા વડે અનુસંધાન લેવું પડશે. એ સનાતન, એ શાશ્વત અનુસંધાન એ આવી અનંત ચોવીસી જીન નમો સિદ્ધ અનંતા કોડ જે મુનિવર મુક્તિ ગયા બંધુ બે કર જોડ. આવો માર્ગ કયો છે અનાદિનો જગતની અંદર? સનાતન માર્ગ કયો છે? કેવા પુરુષોનો છે? તો એ પુરુષનો માર્ગ એ ચરતી ભાંજણીનો માર્ગ છે. પરમ કૃપાળુ દેવથી અમને સર્વજ્ઞ ઓળખાય છે. હવે અમારે નીચે જવાની જરૂર નથી. વચ્ચે તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંત ગુણગંભીર જ્ઞાન અવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં નહીં હોય, આવ્યો નહીં હોય? આ લક્ષ કે છે કે તીવ્ર મુમુક્ષુતા આવે તો આ લક્ષ ચૂકાવવો જોઈએ. કયો લક્ષ? અનંત ગુણગંભીર જ્ઞાન અવતાર પુરુષનો લક્ષ. આવા અનંત ગુણગંભીર જ્ઞાન અવતાર પુરુષ આ બધા કેવડીઓ છે, અરિહંતો છે, તીર્થંકરો છે. આ અરિહંત અને સિદ્ધનો માર્ગ છે. એ માટે આપ જે લાગે તે લખશો, તમને જે લાગે એ જાણ. પ્રશ્ન કર્યો છે કોને? સૌભાગભાઈને પ્રશ્ન કર્યો છે કે અમારી પાસે જ્ઞાન છે, અમે તમને દેવા આવ્યા છીએ, એને પ્રશ્ન કર્યો છે. બહુ આકરી વાત છે, છતાં વિચારણીય છે. મુમુક્ષુ માટે તો આંખ ઉઘાડનારી છે કે ક્યાંય જાણે અજાણે પણ આપણે આપણા કંઈ મુશ્કેલીમાં, આપણે પરમાર્થ માર્ગની ભ્રાંતિમાં કંઈ સરી તો નથી પડતા ને? એટલા માટે આપણા માટે જરૂરી છે. એ માટે આપ જે લાગે તે લખશો. આટલી વાત લખ્યા પછી બીજી વાત લખે છે. સામાન્ય વાત જનરલ કીધા પછી હવે પર્ટિક્યુલરમાં કૃપાળુ દેવ આવે છે. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? કેમ અટકાઈ ગયા છો? કેમ અટવાયા છો? કેમ રોકાઈ ગયા છો? આ જગતમાં જ્ઞાની કે છે અમને તો આશ્ચર્યકારક લાગે છે. આપણા જેવા રોકાઈ ગયા છે એનું કઈ આશ્ચર્ય નથી હો? એમાં તો ન રોકાય એ જ આશ્ચર્ય છે. સૌભાગભાઈ જેવાને આ પ્રશ્ન લખવો અને પાછું એની સ્થિતિનું બરાબર માપ છે, બરાબર ઓળખ છે, નથી એમ નહીં. આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં. શેની પ્રાપ્તિ? એક, સમ્યક જ્ઞાનના બીજની તમને પ્રાપ્તિ થઈ ગઈ છે. આ જ્ઞાની પુરુષના લક્ષમાં છે. મુંબઈથી બેઠા બેઠા સાયલામાં લખે છે. 24મું વર્ષ છે હજી તો, 22મા વર્ષના અંતમાં તો હજી સૌભાગભાઈ સાથેનું ઓળખાણ થયું છે. અને વ્યવહાર તો પત્તર વ્યવહારથી બીજું કાંઈ નથી. દશા જુઓ, દશા, જ્ઞાની પુરુષ કેવી દશા? સમ્યક જ્ઞાનના બીજની તમને પ્રાપ્તિ છે. એથી આગળ પરાભક્તિના મૂળની તમને પ્રાપ્તિ છે. પરાભક્તિના, આત્માનું પરમાત્મામાં લય થવું, તે જ પરાભક્તિની છેવટની હદ છે. આવો પરાભક્તિ, આત્મા પરમાત્મામાં લય થઈ જાય, આવી પરાભક્તિનું મૂળની પ્રાપ્તિ તમને છે. સમ્યક જ્ઞાનના બીજની પ્રાપ્તિ છે, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છે. તો કે છે પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? જીવ જ્યારે એમાં ઇતિશ્રી માનીને રોકાઈ જાય તો આ ભેદ પ્રાપ્ત ન થાય. અને ભેદ પ્રાપ્ત થવા માટે આવા પરમ અનંત ગુણ વિશિષ્ટ પરમ જ્ઞાનાવતારનો લક્ષ ન હોય તો પણ ભેદ મળે.
गुरु बिन ज्ञान ने उपजे, गुरु बिन मिले न भेद, गुरु बिन संशय ना टड़े, जय 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 गुरुदेव।
लक्ष्य केम तूटी गयो? अनंत गुण विशिष्ट, अनंत गुण गंभीर ज्ञानावतार पुरुष, आ भेद हजी क्यांथी मळशे? सम्यक ज्ञानना बीजनी प्राप्ति छता, पराभक्तिना मूळनी प्राप्ति छता, त्यार पछीनो भेद केम प्राप्त थतो नथी? आ अमने तो आश्चर्यकारक लागे छे के तमारा जेवाने आ दशा केम तमारी? आ जेवी तेवी वात नथी हो, आ भक्त ने भगवान नी वात घणी सामर्थ्यनी ऊंची भूमिका ऊपरनी छे। आपणे सामान्य कई कहो सुभग भाई ने एम लखी नाख्यु एवी वात आ नथी हो। सौभाग पण जबरदस्त एक अवस्थाए विराजमान पुरुष छे। आध्यात्मनी केटली ऊंच कक्षा, सम्यक ज्ञानना बीजनी प्राप्ति, पराभक्तिना मूळनी प्राप्ति होय, आ पुरुषनी अवस्था केवी होय? एने पण केनार गृहस्थ अवस्थामां रहेलो, व्यवहार कर्मनो जेने उदय छे, व्यवसायनो जेने उदय छे, ई के छे कि अमने तो आश्चर्य थाय छे कि तमने केम हजी बीजी काय आवी रीते केम रोकाई रह्या छो? आनो भेद तमने त्यार पछीनो भेद केम प्राप्त थतो नथी? तो त्यार पछीनो भेद केम प्राप्त थतो नथी ई क्यारे कहेवाय? એ ભેદને પોતે જાણતા હોય, એ ભેદને પોતે પ્રાપ્ત કર્યું હોય, એટલે સમ્યક જ્ઞાનનું બીજ, પરાભક્તિનું મૂળ, આ તો બધું ક્યાંય ગયું, અને ત્યાર પછીના ભેદ જાણનાર કહે કે હે સૌભાગ ભાઈ, તમને કેમ ત્યાર પછીનો ભેદ નથી મળતો? અમને આશ્ચર્ય થાય છે કેમ નથી મળતો? વોટ ઇઝ મિસિંગ? શું ખૂટે છે? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? એનું જો કંઈ કારણ સમજાતું હોય તો લખશો। મુશ્કેલીમાં મુકાઈ ગયો। આ જ્ઞાનીઓ સાથે આપણો સમાગમ થાય ને, આપણને હોંશ તો ઘણી હોય, આપણે એકાની હોય ને આપણને હોડાની જ મળવા જોઈએ, બસ આવી જ હોંશ છે। અરે ભાઈ, પેલા આઠાની વાળા પાસે તો જા એટલે કંઈ ખબર પડશે, પણ આપણી મુશ્કેલી એ છે। અને પછી આવું જ્યાં વાત આવે ને, હરાવી જાય કે સમજાતું હોય તો લખજો શું સમજાય। તેમ એક તો તમને ભેદ પ્રાપ્ત થતો નથી, તેમ બીજું કહે છે અનધર પોઈન્ટ, હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? એ પરમપુરી, એ હરિ એટલે બ્રહ્મ, એ બ્રહ્મની પ્રાપ્તિ માટે અખંડ લયરૂપ વૈરાગ્ય કંઈ સૂજે નહીં, નિષદિન નૈન અમે નિંદ ન આવે, નર તબહી નારાયણ પાવે, આવી બેચેન અવસ્થા, લયરૂપ વૈરાગ્ય, અખંડ લય, અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? કોને કહે છે? સૌભાગભાઈને લખે છે। અખંડ હરિ પ્રત્યેની અખંડ લયરૂપ વૈરાગ્ય કેમ વર્ધમાન થતો નથી? કારણ કે એમ થાય કે મળી જ ગયું બધું, હવે વર્ધમાનની ક્યાં વાત રહી? પછીનો ભેદ મળ્યો નથી, એ અખંડ લયરૂપ વૈરાગ્યની વજી તમને લઈને એનો વર્ધમાન થતો નથી, એ વૈરાગ્ય અખંડ લઈ લાગતી નથી, કેમ નથી થતું આ બધું? અને જ્યારે જીવને આવી ભ્રાંતિ થાય કે આપણે પહોંચી ગયા, ખરેખર સરનામું હોય નહીં, ખરેખર એ સ્થાન હોય નહીં, એટલે પછી પગ નબળા પડે ને, બેસી જાય, હાશ આપણે પામી ગયા, આપણે તો ઘણું મેળવી લીધું, ઓહો બહુ થઈ, હવે તો આપણે બીજાને પમાડવાનું કરવાનું, બસ આપણને તો કાંઈ હવે બીજી જરૂર,
આજ શરૂ થયું છે, આપણા ઠેકાણા નથી ને ગામનું કલ્યાણ કરવા નીકળી ગયા છે. થાન થાણ ઉપર આશ્રમો ને બીજું ત્રીજું કઈક ઉભું કર્યું છે મુક્તિનો માર્ગ. પણ હજી તમે તો આગળ વધો. ઇતિશ્રી કરીને બેસી ગયા છે. આમ થાય તેમ થાય છે, કઈક નાની એવી અધ્યાત્મ માર્ગની નાની એવી સ્થિરતા પ્રાપ્ત થાય તો પણ એને મહાન સિદ્ધિ. અને પછી ભક્તોના તો કોઈ ટોળા કંઈક એવા પણ છે નહીં આ સંસારમાં, ચારે બાજુ અહો અહો કરીને પૂજા કરવાનું છે. એને આવું કહેનાર આવો પરમ પુરુષ વિના કોણ કાણ પકડે? હરિ પ્રત્યે અખંડ રહેલું વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? આ સૌભાગ્યને કોણ કહે કે સમ્યક જ્ઞાનના બીજની પ્રાપ્તિ છે એને જ આત્મા માની લીધો હોય, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છે એને જ ભક્તિની પરાકાષ્ઠા માની લીધી હોય, ભેદ પ્રાપ્ત થાય નહીં. અને ભેદ પ્રાપ્ત નથી, પ્રાપ્તિ ન હોય તો વૈરાગ્યની ધારા અખંડ થાય, પણ પ્રાપ્તિની જો ભ્રાંતિ આવી જાય તો શું થાય? તો વૈરાગ્યનું જોર ઘટી જાય, વૈરાગ્યનું જોર ઘટી જાય. પ્રારંભમાં સાધનામાં જે વૈરાગ્યની લગ્ની હોય, જેટલી તીવ્રતા હોય એટલી તીવ્રતા 10-12-15 વર્ષ પછી ન હોય, કારણ કે અમુક પ્રકારની ભ્રાંતિગત પદવી પદ પ્રતિષ્ઠા માન કીર્તિ યશ પૂજાવાનું સત્કારનું કામનાનું લોકોની પૂજાનું એટલું બધું વધી જાય એટલે આ બધું ગૌણ થઈ જાય. 10-10 વર્ષ પહેલા જેની સાધના અતિ તીવ્ર હતી એ આજે સાવ મંદ વેપારની અંદર પડ્યા છે. કારણ શું? તો કે એની વૈરાગ્ય તીવ્ર થવાનું મટી ગયું, કારણ કે કોઈ સ્ટેપ ઉપર કોઈ પગથિયા ઉપર રોકાઈ ગયા. વાત પૂરી થઈ ગઈ એટલે પછી તો આવા ભક્તો મળ્યા, અને ભક્તોએ તો એની સુવિધા એની કમ્ફર્ટ્સ એની કન્વીનિયન્સ આ બધું વધારી દીધું ચારે બાજુ. અને જે મહાત્મા અતિ તીવ્ર વૈરાગ્યની અંદર ઝૂલતા હતા એ પછી સામાન્ય જગતના લૌકિક સુખની અંદર અટવાઈ ગયા. બહુ જીવનની કરુણ અવસ્થા છે આ બધી, બહુ કરુણ અવસ્થા. પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધનામાંથી ચલિત ન થાય એવા લોકોને શોધવા અઘરા છે. એટલે કૃપાળુદેવ કહે છે કે આવો પૂર્ણ સ્વરૂપ હરિમાં જેની પરમ ભક્તિ છે એવો પુરુષ કેમ દેખાતો નથી? કારણ કે એને પકડવો પડશે. અહો રાત્ર જેને આવી લઈ લાગી છે, અખંડ વૈરાગ્ય જેનો વર્ધમાન છે. કારણ કે જો વૈરાગ્ય વર્ધમાન ન થાય તો એ પૂર્ણ જ્ઞાન અવતારની જ્ઞાન પદની પ્રાપ્તિ થતી નથી. આત્મસિદ્ધિમાં આ મંત્ર આપ્યો છે કે સંકિત તો થયું પણ સંકિત પછી વર્ધમાન સંકિત થઈ તાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ. ઓહો આ અખંડ લય લાગી છે જયારે, અખંડ લય લાગી છે સંકિત વર્ધમાન થાય. હવે આજે તો ઘણા તત્વોના અભ્યાસ એવો સંકિત થઈ ગયું, થઈ ગયું પતી ગયું. અરે શું પતી ગયું? વર્ધમાન કરવાનું છે. ચોથા ગુણસ્થાનક થી 12માં સુધીના 90 સુધી પહોંચવાનું છે. કેટલી વાર પડી શકાશે? 7માંથી 6ઠામાં આવશે, 10 ભૂલી જશે, અપૂર્વકરણમાંથી પાછું આવશે, અંતરંગકરણ થશે નહીં, અંતરકરણ થશે નહીં, અનિવૃત્તિકરણ થશે નહીં, 11માંથી પાછું આવશે, ઉપસમ શ્રેણીમાં પડ્યો રહેશે, ક્ષાયિક શ્રેણી મંડાશે નહીં. ખબર છે કઈ સંકિત? સંકિત એટલે સંકિતને વર્ધમાન કરવાનું છે. કૃપાળુ દેવના પત્રોની અંદર જ આ બધી વસ્તુની સ્પષ્ટતા જેટલી જોવા મળે છે એટલું કોરા તત્વજ્ઞાનના પાઠમાં આ ભેદ જોવા નથી મળતો. એટલે લોકો તાત્વિક દ્રષ્ટિએ વાત બરોબર છે, એક અપેક્ષા એ કે સંકિત એક પગથિયું છે મોક્ષનું, પણ સંકિતને વર્ધમાન કરવાનું છે, સંકિતને વિશુદ્ધ કરવાનું છે. કૃપાળુ દેવ લખે છે 755માં કે સમ્યક જ્ઞાનના બળની તેને આવશ્યકતા રહે છે અને વિશુદ્ધ સંકિત ચારિત્રનું કારણ બને છે, દૂષિત સંકેત નહીં. એટલે 583માં લખ્યું છે કે નામના સંકેતધારીઓનો કોઈ ઉપયોગ નથી. પણ આ બધા એટલા બધા સૂક્ષ્મ ભેદ પત્રોમાં વણાઈ ગયા છે અને પત્રોનું અનુસંધાન આપણને રહેતું નથી, અભ્યાસ નથી, એમાં લીનતા નથી, એની સાથે આપણી એકરૂપતા નથી. એટલે આપણે એક જગ્યાએ કીધું હોય તો પછી બીજી જગ્યાએ આપણે ક્યાં ના ક્યાં હેલા ગયા, પછી વયા ગયા, પણ ખબર નથી કે આ વાત કરી છે, અહીંયા આ વાત અહીંયા છે, આ વાત અહીંયા છે. આખા માર્ગનું અનુસંધાન લેવું પડે, બધે ત્યાં સાંકળવું પડે, અસંકલનનું કામ કરવું પડે. અને જ્ઞાનીના વચનો પૂર્વાપર અવિરોધ છે. સંકિતને પણ વિશુદ્ધિની જરૂર છે, સંકિતને પણ વર્ધમાન થવાની જરૂર છે, અને એમાં એને સમ્યક જ્ઞાનના બળની આવશ્યકતા છે. અને વિતરાગ પુરુષોનો બોધ એ સમ્યક જ્ઞાન છે, એમાં લખ્યું છે કે તે સત્પુરુષના તત્વોપદ્રષ્ટા, તે આ દ્વાદ સાંગીના રચનારા. એટલે શ્રુત જ્ઞાનનું અવલંબન 12મા ગુણસ્થાનકના અંત સુધી, કેવળ જ્ઞાન ઉપજવાના પહેલા સમય સુધી કર્યું. ક્યાંય જીવને એકલો મૂકો, અનંતના વિચાર સાથે જોડ્યો છે, આવી જ્ઞાનાવતારની પરંપરાના બોધની સાથે જીવને જોડ્યો છે. છેલ્લે મોહનીય ક્ષીણ મોહ ગુણસ્થાનક ઉપર જાય છે અને બધા જ મોહનો નાશ થાય છે. એ જ્ઞાનથી મોહનો નાશ થાય, જ્ઞાન વિના ન થાય.
કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ, અંધકાર અજ્ઞાન સં નાશે જ્ઞાન પ્રકાશ.
મોહનીય વિદ્યમાન છે ત્યાં સુધી કર્મ થતું જ રહેશે, મોહનો નાશ થાય એટલે આત્મા નિરાવરણ જ્ઞાનને પ્રાપ્ત થાય, નિરતિચાર ચારિત્રમાં એનો પ્રવેશ થાય. યથા ખ્યાત ચારિત્ર એ નિરતિચાર છે, પણ ક્યારે? મોહનો ક્ષય થાય ત્યારે, 12મા ગુણસ્થાનક પછી, નહીં તો પાછી સંભાવના ઉભી છે. અને એ માટે આધાર આવા શાસ્ત્રોનો, તત્વનો અને તત્ ઉપદેષ્ટા મહાત્માઓનો. 755 સંકિતને વર્ધમાન કરવાનું, સંકિતને વિશુદ્ધ કરવાનું, એને માટે સમ્યક જ્ઞાનના બળની આવશ્યકતા. અને સમ્યક જ્ઞાન એ આવા યથાર્થ પુરુષોનો બોધ, જ્ઞાન અવતાર, અનંત ગુણ ગંભીર, એ પુરુષનો લક્ષ, એ લક્ષ એ આને 12મા ગુણસ્થાન સુધી એનું અવલંબન. નિરાલંબન બોધ સ્થિર રહેવો કઠણ છે. હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? આ શબ્દ બહુ સમજવાનો છે. આ વર્ધમાન કેમ નથી થતો? વૈરાગ્ય વર્ધમાન થવો જોઈએ. વૈરાગ્યનું સ્વરૂપ શું? વર્ધમાન. અને વર્ધમાન, વૈરાગ્ય વર્ધમાન થાય ત્યારે જ એ વિતરાગ રૂપમાં પરિણમે. આ વૈરાગ્ય છે ત્યાં સુધી હજી મોહનીય કર્મ છે, પણ પાતળું પડતું જાય, મંદ થતું જાય, મંદ થતું જાય, મંદ મંદ મોહનીય એ વૈરાગ્યનું સ્વરૂપ છે, અને મોહનીયનો અભાવ એ વિતરાગનું સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? રાગની મંદતા એ વૈરાગ્ય છે, પણ રાગનો અભાવ એ વિતરાગ છે. તો વૈરાગ્યને વૃદ્ધિગત કરવાનો કે નહીં? વૈરાગ્યને વર્ધમાન કરવો કે નહીં? વૈરાગ્ય વર્ધમાન થવો જોઈએ કે નહીં? અને ત્યારે આપણે લેખાજોખા કરીએ કે સાચા જ્ઞાનીનું લક્ષણ શું. આ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે કે 10-15 વર્ષ પછી આ વૈરાગ્ય તો આનો ઉતરતા ક્રમમાં થઈ ગયો, પરમાર્થ માર્ગે ચાલનારા ઘણાય લોકોની યાત્રા રિવર્સમાં ગાડી ચાલવા માંડી. વૈરાગ્ય વર્ધમાન થવાને બદલે વૈરાગ્ય નબળો થવા માંડ્યો. વૈરાગ્ય વર્ધમાન થતો નથી તો આ વિતરાગતાની વાત ક્યાં રહેશે? ખૂબ સમજીએ. વર્ધમાન સમકિત થઈ, સમકિત એ વૈરાગ્યનું કારણ. સંકિત હોય એટલે વૈરાગ્ય, જગતના કોઈ ચીજ પ્રત્યે મોહ બુદ્ધિ ન રહી, અને આવો વૈરાગ્ય વૃદ્ધિગત થવો જોઈએ. વધતા વૈરાગ્યના બળની આવશ્યકતા વર્ધમાનને પણ હતી. 516 કૃપાળુદેવ લખે છે, કે ત્રણ જ્ઞાનનો ધણી અને સંયમ લીધો એટલે ચોથું જ્ઞાન જેને પ્રગટ થયું એવા ભગવાન મહાવીરે પણ વધતા જતા બળની આવશ્યકતા જોઈ અને 12.5 વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી અને તેમાં મૌનપણું અને અનિંદ્રાને ભજના કરી. શું વાંધો હતો ચાર જ્ઞાન પછી? કારણ કે આ વૈરાગ્ય જે જીવનમાં જાગૃત થયો છે એને વર્ધમાન કરવાનો હતો. અને એટલે જ આપણા છેલ્લા તીર્થંકરનું નામ પણ કદાચ એટલા કારણે યોગાનુયોગ વર્ધમાન સ્વામી એટલા માટે જ હશે કે આ બધું આત્મિક સંપત્તિ વર્ધમાન કરવાની છે, આ અટકી જવાનું નથી. કૃપાળુ દેવ સૌભાગભાઈને ટકોર કરે છે. આ તો જ્ઞાનીની ટકોર છે, જન્મો જન્મના ફેરા તૂટી ગયો. આવી ટકોર આપણને થાય, આપણે ઈચ્છીએ કે આપણને કોઈ આવો જ્ઞાની મળે ને આપણો કાન પકડે કે ક્યાં છો તું, શું ભ્રાંતિમાં પડ્યો છો. કોઈ કરે પણ આપણને એવા જ્ઞાની પુરુષનો લક્ષ્ય જ નથી. આપણને તો એવો જ્ઞાની પુરુષ મળે ગમે કે જે આપણને એમ કે વાહ વાહ તમે તો ઘણા આગળ વધી રહ્યા છો, મજા આવી જાય. લેબલ જોઈ છે આપણે કોકને દેવું છે ને કોક આપણને આપે. એટલે જ્યારે જ્યારે કાર્યક્રમો થાય વ્યાખ્યાનના અને પ્રવચનના એટલે પહેલા બહુમાન થાય, હળાહળ સંસારમાં પડ્યો હોય પ્રપંચની અંદર એનું બહુમાન થાય પહેલા પહેલા. પણ શેનું બહુમાન ક્યાં કરો છો, કોનું બહુમાન ક્યાં કરો, ગુણનું કરવાનું છે કે સંસારનું કરવાનું છે શેનું? પણ બહુમાન બહુ ગમે આપણને, બહુ ગમે. અને આવી જ્યાં સુધી અંદરની ભાવના છે વૈરાગ્યને વર્ધમાનની બદલે સંસારના બહુમાનની આપણી જ્યાં સુધી ગણતરી છે ત્યાં સુધી આપણને પણ કોઈ આવા પુરુષનો યોગ થશે નહીં, અથવા આવા પુરુષ પ્રત્યે આપણને પણ લક્ષ નહીં થાય કે લક્ષ તો આ પૂર્ણ પુરુષનો જ રખાય, એથી નીચે ઉતરાય નહીં. ભલે યાત્રા કદાચ એક ભવની બદલે બે ભવ લંબાય, બે ભવની બદલે કદાચ 4-5 જન્મ થાય, ભલે થાય, પણ વાત હવે અહીંથી હવે જરાય એકાની નીચે ઉતરાય હવે પાછું પડાય નહીં. હવે તો વર્ધમાન ચરણ આપણા હોવા જોઈએ, વર્ધમાન ગતિ આપણી હોવી જોઈએ, વર્ધમાન વૈરાગ્ય હોવો જોઈએ. હવે બહુમાનની કલ્પના છોડી અને વર્ધમાનમાં આપણે પ્રવેશ કરીએ અને આવા સત્પુરુષોનું યોગબળ આપણું કલ્યાણ કરે.